તારીખ 31/7/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કોબામાં પ્રવચન.
ગઈકાલના સ્વાધ્યાયમાં પાંચમું મોક્ષ પદ છે એનો આપણે સંક્ષિપ્તથી વિચાર કર્યો. કૃપાળુદેવે જે છ પદનો અનુક્રમ મૂક્યો છે એ અનુક્રમમાં પણ સિક્વન્સ ગોઠવવામાં પણ ઘણી વિશિક્ષણતા છે. મોક્ષનો ઉપાય તે મોક્ષ માર્ગ છે અને માર્ગનું ફળ તે મોક્ષ છે. મોક્ષ પદનું પ્રતિપાદન પહેલા કર્યું છે અને મોક્ષ માર્ગનું પ્રતિપાદન પછી કર્યું. એનું પણ કોઈ સબળ કારણ છે, એની પાછળ પણ પારમાર્થિક હેતુ છે. તે એ છે કે જો મોક્ષ જ ન થતો હોય, એટલે કે જીવની સંપૂર્ણ શુદ્ધતા થતી જ ન હોય, અને કોઈ એક માન્યતા અનુસાર પ્રલય થઈને બધા આત્માઓનો નાશ થાય ને પછી ફરીને બધા ઉત્પન્ન થાય એવું કાંઈ થતું હોય, તો આ મોક્ષ માર્ગનો પરિશ્રમ કરવા જેવો રહેતો નથી. જે એમ સ્વીકારે કે જે કષાયાદી દોષ છે એ ઘટે છે અને ઘટે તો ક્ષીણ પણ થઈ શકે છે, તો સંપૂર્ણ શુદ્ધતાનો જે સ્વીકાર આવે પોતાને, હું આમ થઈ શકું છું, થઈ શકવા યોગ્ય છું, કેમ કે મારું સ્વરૂપ એવું છે, નીચ સ્વભાવ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષ છે, એમ છેલ્લું વચન છે કે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષ છે, એટલે જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ પ્રગટ થઈ શકવા યોગ્ય છે. એટલો વિશ્વાસ આવે એ જ મોક્ષ માર્ગનો ઉદ્યમ કરી શકે. જેને એ વિશ્વાસ ન હોય એને મોક્ષ માર્ગનો ઉદ્યમ કરવાનું બળ ન આવી શકે, એ સમજાય એવી વાત છે. એટલે પાંચમું પદ મોક્ષનું લીધું છે. એ સંબંધે ગઈકાલે સ્વાધ્યાયમાં પણ કેટલીક મહત્વપૂર્ણ વાતો થઈ ચૂકી છે. હવે છઠ્ઠું પદ, છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. એવું નથી કે મોક્ષ તો બહુ એટલી ઊંચી અવસ્થા છે એટલે એનો ઉપાય હશે કે નહીં હશે કોણ જાણે, એવી શંકા કે અવિશ્વાસ કરવા યોગ્ય. મોક્ષનો ઉપાય છે અને તે નિયત ઉપાય છે. ત્રણેય કાળે તે નિયત એટલે ચોક્કસ પ્રકારનો ઉપાય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એ જે મોક્ષનો ઉપાય છે એ મોક્ષ પામવાની કાર્ય પદ્ધતિની રીત છે. મોક્ષનો ઉપાય શું છે કે મોક્ષ પામવાની કાર્ય પદ્ધતિની રીત છે. આ જે કાર્ય પદ્ધતિની રીત છે તે કાર્ય પદ્ધતિ પોતે પરિણમન સ્વરૂપ છે, પ્રયોગાત્મક છે, તેથી તે વિષય તે ભૂમિકામાં પ્રવેશ કર્યા વિના કોઈ બતાવી ન શકે. એક પ્રશ્ન કાલે થયો હતો કે સત્પુરુષને કેમ ઓળખાય, ઓળખવામાં કંઈક ખાસ કોઈ વાત છે કે? ખાસ ખાસ વાતો તો અનેક છે પણ એમાંની આ એક ખાસ વાત છે કે કાર્ય પદ્ધતિની રીત જેને પરિણમન ગોચર હોય એ જ એને બતાવી શકે. માટે શબ્દાર્થ ભાવાર્થ વગેરે, નયાર્થ શબ્દાર્થ ભાવાર્થ મતાર્થ એ વગેરે તો વિદવત્તા અનુસાર સૌ કોઈ કરી શકે, જેટલી વિદવત્તા હોય એટલી. પણ પ્રયોગ પદ્ધતિ છે એ તો પ્રયોગ પોતે જાતે કરે, એને જ એનું અંદરનું રહસ્ય જે સિક્રેટ છે એ સમજાય છે અને એ જ એ વ્યક્ત કરી શકે છે. યત કિંચિત, પૂરેપૂરો તો પ્રયોગ વાણી ગોચર પણ નથી. જે નિશ્ચય મોક્ષ માર્ગ છે એ સંપૂર્ણપણે વાણી ગોચર નથી, સંકેત માત્રપણે વાણી ગોચર છે. કેમ કે નિર્વિકલ્પ દશા છે આત્માની, વિકલ્પાતીત છે તો વચનાતીત તો હોય જ એમ કહેવાની ભાગ્ય જરૂર છે. એટલે યથકિંચિત પણ જે વચન ગોચર કરે છે જ્ઞાની પુરુષો, એ પણ પોતાના અનુભવના નિજ સામર્થ્યથી કરે છે. સમય સારની પાંચમી ગાથામાં કુંદકુંદ આચાર્ય પ્રતિજ્ઞા કરે છે કે હું એકત્વ વિભક્ત આત્માને બતાવીશ આ ગ્રંથમાં, આ શાસ્ત્રમાં. એટલે મારો હેતુ તો શુદ્ધાત્માનું દર્શન કરાવવાનો છે, એ પ્રતિજ્ઞા કરી છે. અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે મારા નિજ વૈભવથી આ હું વાત કરીશ. નિજ વૈભવ એટલે અનુભવનો વૈભવ. મારા ગુરુ, અપર ગુરુ અને પરંપરા ગુરુ અને જે પ્રત્યક્ષ ગુરુ છે એની કૃપાથી, એના અનુગ્રહથી અને મારા નિજ વૈભવથી. ગુરુને ભૂલ્યા નથી, એ તો કોઈ ભૂલતા જ નથી, એ એક સ્થાન જ એવું છે. એટલે એ મોક્ષનો ઉપાય છે એ એક બહુ મહત્વપૂર્ણ વિષય સૌ કોઈ સાધકો માટે છે. એમ કહેવાય છે કે 11 અને 14 પૂર્વ એવા જે 12 અંગ છે, એ 12 અંગમાં અધ્યાત્મની જે સૂક્ષ્મ ચર્ચા છે એ સૂક્ષ્મ ચર્ચા આ મોક્ષ માર્ગની છે. સૌથી સૂક્ષ્મ ચર્ચા છે મોક્ષ માર્ગની છે. અને 12 અંગનો સાર પણ એ છે કે જો એ કાર્યરૂપ પરિણમવાની આપણને ખબર જ ન પડે, સમજાણું જ ન હોય, કેમ કામ કરવું એ જ આપણને ખબર ન હોય, તો પછી આગળ ચાલવાની કોઈ વાત રહેતી નથી. પણ કહેવાનો મતલબ એ છે કે બિન અનુભવી પુરુષ હોય તો એ વાત કહેવા એનું સામર્થ્ય નથી હોતું, એની વાણીમાં એ નિમિત્તત્વ પણ નથી હોતું. કૃપાળુદેવે તો 689માં એ સંબંધીનો ઘણો વિસ્તાર કરેલો છે. અહીંયા આપણે મોક્ષનો જે ઉપાય છે એ સંબંધી કૃપાળુદેવના શબ્દોને અનુસરીને વિચારીએ કે જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. સમયે સમયે સંસારી જીવ કર્મ બાંધે છે, નવા કર્મ બાંધે છે, જૂના ઉદયમાં આવીને છૂટા પડે છે, ખરી જાય છે, નિર્દરી જાય છે, એમ કે છે, એને અકામ નિર્દ રાખી છે. એટલે કર્મની, કર્મના પરમાણુઓની એક સાયકલ ચાલે છે. જૂનાનો પ્રત્યક્ષ સમયે જવું અને નવાનું પ્રત્યક્ષ સમયે આવવું. એટલે જૂના એમને એમ રહે છે એની તો ચિંતા કરવાની જરૂર નથી, બધા જ સ્થિતિની મર્યાદા લઈને આવે છે. જેમ મહેમાન થોડા દિવસ રોકાય એમ આત્મા જેવો જે શાશ્વત પદાર્થ એ ગરધણી છે અને કર્મ છે આગંતુક પદાર્થ છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એની સ્થિતિ પૂરી થઈ પછી પુરુષાર્થથી એ સ્થિતિ ટૂંકી કરી શકાય છે, એ બધો કર્ણાનુયોગનો ઘણો વિષય છે. પણ એ જાય છે એ વાત નક્કી છે. હવે એ જાય છે ત્યારે જો નવા ન બાંધવામાં આવે અથવા તો સાધક દશામાં થોડા આવે ને ઝાઝા જાય એ પ્રકારની જે કાર્ય પદ્ધતિ છે એને લઈને સરવાળે બધા જ કર્મો એકવાર ખલાસ થઈ શકે છે. એ કહે છે કે જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મ બંધથી વિપરીત સ્વભાવ વાળા એવા જ્ઞાન, પહેલું પદ જ્ઞાનનું લીધું, જ્ઞાનની સાધનમાં પ્રધાનતા છે. એક એક વાત માં જે કૃપાળુદેવ છે એ ક્રમને દર્શાવતા જાય છે પોતાના અનુભવથી. એ વાત દરેક જગ્યાએ જુદા જુદા પદ અમે ત્યારે ક્રમનો વિષય સમજવો અને કોઈ વાર કેટલાક પરિણામો અવિનાભાવીપણે એક સાથે હોય છે એ પણ યથાસંભવ સમજવા જોઈએ. કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. પાંચ પદ લીધા છે. એમાં જ્ઞાન દર્શન અને સમાધિ છે તે જ્ઞાન દર્શન અને ચારિત્રને સૂચવે છે. સમાધિ એટલે સ્વરૂપમાં લીનતા. જે વિપરીત જ્ઞાનથી, જે વિપરીત શ્રદ્ધાથી અને જે વિપરીત આચરણના પરિણામથી જીવને કર્મબંધ થાય છે તે મટાડીને અવિપરીત જ્ઞાન, અવિપરીત શ્રદ્ધાન અને અવિપરીત આચરણ કરવામાં આવે તો તે કર્મબંધ મટી શકે છે. અને એને જ મોક્ષ માર્ગ કહ્યો છે તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વામી મહારાજે, દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગમાં ત્રણેય એક સાથે હોય. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્ર એ આગમ ભાષા છે અને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ જૈન આગમોની પરિભાષામાં એ શબ્દનો વપરાશ છે. સાદી ભાષામાં વિપરીત અને અવિપરીત કહો તો પણ ચાલે. વૈરાગ્ય, ઉદાસીનતા, એવું કદી ન બને કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં અથવા કોઈ પણ ઉદયના, પોતાના ઉદયના કાર્યમાં, ઉદય કાળે એવો ને એવો રસ હોય અને જીવને આત્મશુદ્ધિ થાય કે થવાનો પ્રારંભ થાય એવું બની ન શકે. કેમ કે એ અવૈરાગ્ય ભાવથી તો કર્મની કર્મબંધ છે અથવા પરની આસક્તિ છે. વૈરાગ્યમાં શું છે? અનાસક્તિ છે. આસક્તિ તૂટે છે, પરપદાર્થ તરફનું જે ખેંચાણ છે, એટેચમેન્ટ છે, એમાં ફરક પડે છે. પર પદાર્થ તરફ ઝૂકે છે ત્યારે તો પેલા પરમાણુ આવે છે, ભલે આવે છે સ્વયં, પણ એનું નિમિત્ત તો પર પદાર્થ તરફ વળવું જે જ છે. એટલે વૈરાગ્ય છે એ તો મુમુક્ષુની પ્રથમ ભૂમિકાથી ઉત્પન્ન થતો એક પર્યાય છે જીવનો, કે જેમાં નિરસપણ અને ઉદાસીનતા આવ્યા વિના રહે. પહેલું ભાવ ભય, પરિભ્રમણનો જે ભય, જન્મ મરણનો જે ભય છે એ ચિંતા ઉપજાવે છે, વેદના ઉપજાવે છે અને જૂરણા ઉપજાવે છે, કે જેથી આસક્તિ બધી પહેલે જ ભડાકે જવાની શરૂઆત થઈ જાય. યથાર્થ વૈરાગ્ય અહીંથી શરૂ થાય છે અને પછી મુમુક્ષુના ઉપરની તમામ ભૂમિકામાં વૈરાગ્ય ઉત્તરો ઉત્તર વધતો જાય છે, ઉદાસીનતા ઉત્તરો ઉત્તર વધતી જાય છે. અને જ્ઞાન દશામાં તો પ્રત્યક્ષ છે કે જે પરપદાર્થમાં સુખાભાસ થતો હતો એ આભાસ જ ખલાસ થઈ ગયો, પછી આસક્તિ થાય કે નહીં કે ન થઈ શકે. એટલે જ્ઞાની તો સહજ વૈરાગ્યવંત અને ઉદાસીન હોય જ છે, પણ એ તો એણે કેળવેલી દશા છે, મુમુક્ષુની ભૂમિકામાં કેળવીને ત્યાં પહોંચેલા છે. એમ નથી કે આપણે જ્ઞાની હજી નથી થયા માટે આપણને વૈરાગ્ય ન હોય, જ્ઞાની થશું ત્યારે થશે એવું નથી. પહેલે પગથિયે પગ મૂકો ત્યારથી ઉદાસીનતા ચાલુ થાય છે. ઉદય ભાવોમાં નિરસપણો, ઉદય કાર્યોમાં નિરસપણો, આવવાની શરૂઆત પ્રથમથી જ થાય છે, તો વૈરાગ્ય પણ એક સાધન છે. અને ભક્તિ બહુમાન, કેટલાક લોકો ભક્તિને કેવળ રાગની પર્યાય સમજે છે, એ બહુ મોટી ભૂલ છે. હા, એવું ખરું કે માત્ર પદ ગાવાનો રાગ હોય અને ભાવ એવા ન થતા હોય, અને અવાજ કંઈક સારો હોય ને હલક પણ સારી આવડતી હોય ગાવાની, અને તેથી કરીને ગાવાનું ભક્તિ કરવાનું મન થયા કરતું હોય, તો એને કેવળ રાગમાં લઈ જાવ તો ઠીક વાત છે. પણ યથાર્થ ભક્તિ જેને આપણે કહીએ એ રાગની પર્યાય નથી, એ ખરેખર જ્ઞાનની પર્યાય છે. આપ કહેશો કે કેવી રીતે જ્ઞાનની પર્યાય છે? કે જે દેવ ગુરુ અને શાસ્ત્રનું વિતરાગી સ્વરૂપ છે, જે આપણા કલ્યાણમાં નિમિત્તભૂત છે, તેમનું યથાર્થ જ્ઞાન કરીને તેમના પ્રત્યે બહુમાન ઉપજ્યું, તે ભક્તિનો પર્યાય છે. સત્પુરુષને ઓળખીને તેના પ્રત્યે જે પરમેશ્વર બુદ્ધિ આદિ બહુમાન થયું, તે ભક્તિનો પર્યાય છે. ભક્તિમાં જ્ઞાનની પ્રધાનતા છે. રાગ તો વિચારો એની પાછળ પાછળ ઘસડાઈને પરિણમે છે, કેમ કે હજી વિતરાગતા નથી થઈ ત્યાં સુધી તો ચારિત્ર ગુણમાં રાગ જ થવાનો. ચારિત્ર ગુણના બે પર્યાય, એક સળાગતા ને એક વિતરાગતા, અથવા સ્થિરતા ને અસ્થિરતા. જેટલે અંશે રાગ ગયો અને અસ્થિરતા ગઈ, એટલે અંશે વિતરાગતા અને સ્થિરતા આવવાની. પણ જે રહ્યો સદમસ્ત અવસ્થામાં, એનું કામ શું કરશે? કે એ જે જ્ઞાનમાં બહુમાન આવ્યું ઓળખાણથી, જે એને અનુસરશે, એ આઘો પાછો નહીં જઈ શકે. એટલે જ્ઞાન સાથે જોડાયેલો રાગનો પર્યાય રહેશે, એને અનુસરનારો રહેશે. સમયસારનું એક દ્રષ્ટાંત આપું કે અનાદિને જીવનું સ્વરૂપનું ઓળખાણ નથી, મૂળ શુદ્ધાત્મ સ્વરૂપની ઓળખાણ નથી, બીજું સંકિત નથી થયું, બીજ જ્ઞાન નથી આવ્યું, ત્યાં સુધી એ જીવને વ્યવહારનીના વિષયભૂત રાગાદી ભાવો, પર્યાયો, અનેક પ્રકારના ગુણભેદો, એ આદિ જે પ્રકાર છે, એવો વ્યવહારનીનો એક પક્ષ રહે છે. સમય સારની 142, 143, 144 ગાથામાં આ વિષય આચાર્યજીએ લીધો છે. 143માં કહે છે કે પક્ષાંતિક રાત થાય ત્યારે એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય. ત્યારે પક્ષાંતિક્રાંત થાય ત્યારે શું થાય? કે વ્યવહાર નિર્ણયનો પક્ષ છૂટીને નિશ્ચય નિર્ણયનો પક્ષ આવે, પછી પક્ષાંતિક્રાંત થાય. એ પહેલાં કોઈ ન થઈ શકે. જેમ સત્પુરુષને ઓળખ્યા વિના કોઈ આત્માને ન ઓળખી શકે, એવું આની અંદર એક નિયત ક્રમ છે કે પહેલાં વ્યવહાર નિર્ણયનો પક્ષ હોય છે જીવને, એ પક્ષ છૂટી અને એને શુદ્ધાત્માનો પક્ષ થાય છે. પછી તો પક્ષ પલટો કરે છે. પક્ષ પલટો કરે છે ત્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન નથી, એવું પ્રતિપાદન છે. તો એ શુદ્ધાત્માનો પક્ષ થાય છે ત્યારે અનેક પ્રકારના બીજા શુભ પરિણામો બંધ થઈને એકલા પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ સંબંધી વિકલ્પો ચાલવા લાગે. હું પરમાનંદમય છું, કેવળ જ્ઞાન સ્વરૂપી છું, હું આવો છું, હું આવો છું, શુદ્ધ છું, એકરૂપ છું, ત્રિકાળ એકરૂપ સ્વરૂપે રહું છું, એક છું, એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે, એ જે ગાથાઓમાં શબ્દો લીધા છે એવા વિકલ્પો ચાલે. જ્યારે સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ છે ત્યારે લક્ષ્ય તો શુદ્ધાત્માનું થઈ ગયું. એટલે જ્ઞાનમાંથી શુદ્ધાત્મા ખસતો નથી, નજરાયા કરે છે. અસ્તિત્વ ગ્રહણ થઈ ગયું ને, એટલે નજરાયા કરે છે. ત્યાંથી ખસી નથી શકતો, પણ ચારિત્ર ગુણમાં જે વિતરાગતા પ્રગટી નથી. લક્ષ્યમાં આત્મા આવ્યો છે, પણ ચારિત્ર ગુણમાં લીનતા થાય ત્યારે સમ્યક દર્શન થાય. એટલું જ્ઞાનમાં આત્મ સ્વરૂપ આવ્યું માટે સમ્યક દર્શન થયું એમ નથી લીધું ત્યાં, ભલે નિશ્ચય નિર્ણયનો પક્ષ હોય. અને વિકલ્પ ભલે શુદ્ધાત્માના આત્મ સ્વભાવના શુદ્ધા ચાલતા હોય તો પણ એ મટે ત્યારે નિર્વિકલ્પ દશા થાય. કહેવાનો આશય શું છે? કે જીવને પોતાનું આત્મકાર્ય કરવું હોય ત્યારે એને જે ભક્તિના પરિણામ થાય છે એ જ્ઞાનથી બહુમાનના પરિણામ થાય છે. એને સ્વરૂપ ભક્તિ પણ કહી છે, એને નિશ્ચય ભક્તિ પણ કહી છે. અને એ વિશે નિયમસારમાં આખું એક પ્રકરણ લીધું છે કુંકુંદાચાર્યદેવે. એ ભક્તિના પરિણામ જે છે એના ઘણા ભેદો પણ ત્યાં વર્ણવ્યા છે. પ્રવચન ભક્તિ, સિદ્ધ ભક્તિ, આગમ ભક્તિ, ગુરુ ભક્તિ, દેવ ભક્તિ, સ્વરૂપ ભક્તિ અનેક પ્રકાર છે. એ બધામાં જ્ઞાનની પ્રધાનતા લેવી, બહુમાન આવ્યું છે. અને એ પ્રકારે મહિમા, જેટલો મહિમા છે તેટલો ભાષ્યો છે, અવભાષ્યો છે, એને એ મહિમાયુક્ત જે પરિણામ છે એ ભક્તિ છે. એ બધા સાધન પ્રત્યક્ષ છે. જે 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 સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, એ સાધનના કારણે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે અને ક્ષીણ પણ થાય છે. તે સાધનના બળે કર્મબંધનો જે શિથિલ થવું છે, પહેલી વાત એટલા માટે લીધી છે કે જ્યારે યથાર્થ સાધન રૂપ પરિણામ સાધકના જીવમાં ઉત્પન્ન થાય ત્યારે સૌથી વધારે કર્મની અંદર જે ફળદાન શક્તિ અનુભાગ જેને શાસ્ત્ર ભાષામાં કહે છે એના ઉપર ફરક પડે છે. એ ફળદાન શક્તિ છે કર્મનો અનુભાગ. એટલે રસ ઉદયમાં આવે ત્યારે તીવ્રપણે આવે કે મંદપણે આવે, મંદ રસે આવે કે તીવ્ર રસે આવે, એ જે પ્રકાર છે એ પહેલાં એની તાકાત તૂટે છે. શિથિલ થાય છે એટલે શું થાય છે કે એની શક્તિ ઝીણી થાય છે. ઝીણી શક્તિ થાય છે ત્યારે એ દબાય, શક્તિ ઘટે એ દબાય, શક્તિવાળો કોઈથી દબાય. એટલે પહેલાં આ એક સાધકનો કાર્ય કરવાની વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ જ છે, વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ છે. એટલે એ શિથિલ થઈ અને ઉપશમ પામે છે. ઉપશમ પામે છે ત્યારે એ સત્તામાં રહે છે, યોગ્યતા રહી જાય છે જીવમાં. અને ક્ષીણ થાય છે ત્યારે એનો સર્વનાશ થાય છે અથવા સર્વથા વિયોગ થાય છે જીવના પ્રદેશોથી. અને ભાવમાં પણ નવો તે પ્રકારનો વિભાવ ઉત્પન્ન થવાની શક્યતા રહેતી જ નથી. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષના ઉપાય છે. મોક્ષ માર્ગમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એ જ મોક્ષનું સાક્ષાત કારણ છે. આત્માનું શ્રદ્ધાંત, નિર્વિકલ્પ સ્વાનુભવ કાળની પ્રતીતિ, નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન અને તે જ વખતે શુદ્ધોપયોગરૂપ સ્વરૂપ લીનતાનો ચારિત્ર ગુણનો વિતરાગી કર્યા, એ ત્રણ પ્રકારના જે પરિણામ છે એ એક સાથે થાય છે. ત્રણે એક સાથે હોવાથી એની એકતા લીધી છે. ગુણ ભેદે ભેદ છે, મોક્ષ માર્ગના ભેદે એમાં ભેદ પાડવો યોગ્ય નથી. એક જ મોક્ષ માર્ગ છે. એવો જે મોક્ષ માર્ગ છે, અંતરંગ મોક્ષ માર્ગ છે, એ ત્રણે કાળે એક સરખો હોય, એમાં કોઈ કાળે માર્ગ ભેદ નથી થતો. કે સમ્યક દર્શન થયા સિવાય, સમ્યક જ્ઞાનને સમ્યક ચારિત્ર થયા સિવાય કોઈ પણ પ્રકારે મોક્ષ માર્ગ ચાલુ થઈ જાય એવું કદી બનતું નથી. એટલે શું? એટલે શું કે કોઈ એમ કહે કે અમે જે શાસ્ત્રો વાંચ્યા છે એ પ્રમાણે અમે સમજીને એનો વિશ્વાસ કર્યો છે. માત્ર આચાર્ય શ્રી ગુરુ કહે છે એટલે નહીં, પણ અમારી વિચાર શક્તિથી, તુલના શક્તિથી પણ અમે બરાબર સમજીને સંમત કરેલા છે, માટે અમને શ્રદ્ધા છે. અને એ માટે કોઈ પણ ગાથા લાવો, કોઈ પણ શાસ્ત્ર લાવો, એની યથાર્થ સમજણવાળું અમારું જ્ઞાન છે, માટે અમને સમ્ય જ્ઞાન છે. કેમ કે અમને અર્થઘટનમાં શબ્દાર્થથી માંડીને નયાર્થ સુધીમાં કંઈ ભૂલ પડતી નથી. નયાર્થ છે એ જૈનાગમની ખાસ સમજવાની પદ્ધતિ છે, વિશિષ્ટ પ્રકારની, એ પ્રકાર અન્યત્ર કાંઈ નથી. અને બારમાં અમે ત્યાગ પણ કર્યો છે, સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા પણ લીધી છે, 28 મૂળગુણ બરાબર પાળીએ છીએ. માટે અમારા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર બરાબર હોવાથી અમને મોક્ષ માર્ગ છે એમ કોઈ કહે તો ખરેખર તે પ્રકારે મોક્ષ માર્ગ નથી. હા, મોક્ષ માર્ગને એવું હોય ખરો, પણ એ બાહ્ય પ્રકાર છે. અંતરંગ પ્રકાર તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એને નિશ્ચય મોક્ષ માર્ગ છે. તે નિશ્ચય મોક્ષ માર્ગના સદભાવમાં નવતત્વની શ્રદ્ધાના વિકલ્પો, નવતત્વની શ્રદ્ધા અને આત્મા સંબંધીનું દ્રઢક્ષેત્રકાળ ભાવનું પરિજ્ઞાન અને બાહ્ય સંયમ આદિ, વૈરાગ્ય આદિ જે કાંઈ હોય તે નિશ્ચય મોક્ષ માર્ગના સદભાવમાં વ્યવહારને નામ પામે છે. કેમ કે બંને સાથે હોય છે, બંને સાથ રહે. પછી એક હોય ને બીજું ન હોય એમ નથી, પણ પહેલું હોય માટે આ બીજું હોય એવું પણ નથી. કેમ કે એવું અનંતવાર થઈ ચૂક્યું છે, અંગ પૂર્વનું જ્ઞાન આદિ અનેક વાર થયું છે. એટલે જે અહીંયા નિશ્ચય ઉપાય કર્યો છે એ વિષય ઉપર આપણે કોન્સન્ટ્રેટ થવું જોઈએ. પેલું સાથે સાથે હોવું જોઈએ એટલા માટે જ્ઞાન કરવાની જરૂર છે કે બહારમાં પણ એક મર્યાદા છે. મોક્ષ માર્ગે ધર્માત્માની, સાધકની ગુણસ્થાન અનુદા અનુસાર બાહ્ય પરિણામની એક મર્યાદા છે, અને એ મર્યાદા છોડીને એનું પરિણમન હોય તો એને નિશ્ચય મોક્ષ માર્ગ છે કે નહીં એ વિચાર કરવાનો કે પરીક્ષા કરવાની પણ જરૂર રહેતી નથી. પણ બાહ્ય તે બાહ્ય છે અને અંતરંગ તે અંતરંગ છે. અંતરંગ વિનાનું બાહ્ય તે ખરેખર વ્યવહારાભાસમાં જાય છે, પણ વ્યવહારને નામ પામતું નથી. એ રીતે જ્ઞાન દર્શન અને સંયમ જે મોક્ષ માર્ગમાં જ્ઞાન દર્શન ચારિત્ર છે એ જ મોક્ષ પદનો ઉપાય છે, એ વધતા જાય છે. અને ખાસ કરીને શ્રદ્ધા જ્ઞાન ભલે એટલા ને એટલા રહે, પણ પુરુષાર્થ પ્રધાન મોક્ષ માર્ગ છે, અને જેટલો જેટલો પુરુષાર્થ વીર્યગુણનો ક્ષયક્ષમ વધતો જાય, ક્ષયક્ષમ ભાવે હોય છે સાધક દશાનો, તેટલો તેટલો ચારિત્રનો અવિનાભાવીપણે વિકાસ થતો જાય છે, અને એ ચારિત્ર સ્વરૂપહીનતા વધતી જાય છે, વિતરાગતા વધતી જાય છે. જેટલી જેટલી વિતરાગતા વધતી જાય છે તેટલા તેટલા રાગાદિનો અભાવ થતો જાય છે. વિતરાગતાના સદભાવમાં રાગાદિ એમને એમાં એવા રહે એવું ન બને. ચોથા ગુણ સ્થાનમાં કદાચ કોઈને ખબર ન પડે, કેમ કે એટલું બાહ્ય આચરણ ન પણ હોય કોઈને, પણ પંચમ ગુણ સ્થાનથી તો સ્વરૂપલીનતા વધી છે. એટલે એને રાગાદિનો અભાવ થાય તો રાગપૂર્વકની ક્રિયાનો પણ અભાવ લેવામાં ત્યાં આવ્યો છે. કેમ કે રાગ જ ઉત્પન્ન થાય વિતરાગતાને લઈને તો રાગપૂર્વકની ક્રિયા કેમ થાય, તે ન થઈ શકે. એવી જ રીતે ઉપરના ગુણસ્થાનોમાં વિતરાગતાના સદભાવમાં રાગાદિનો અભાવ થતાં રાગાદિપૂર્વક થતી જે મનવચન કાયાની ક્રિયા, એનો અભાવ સાથે સાથે થતાં એ બાહ્ય દ્રષ્ટિમાં પણ એ વાત સમજવામાં આવે છે કે હવે કંઈક અહીંયા કંઈક છે ખરું, અને એ બાહ્ય દેખાવ પણ થાય છે, અને ત્યાંથી સાધકનું સ્વરૂપ પણ સમજવામાં મદદ મળે છે. એવો જે મોક્ષનો ઉપાય છે તે ચતુર્થ ગુણસ્થાનથી લઈને આગળના ગુણસ્થાનોમાં 12મા ગુણસ્થાન સુધી એ ઉપાયની વ્યવસ્થિત વિચારના જીનાગમને વિશે છે, અને પછી જે 13મું ગુણસ્થાન છે તો મોક્ષપદનું છે, મોક્ષ માર્ગનું નથી, એ માર્ગનું ફળ ત્યાં આવી ગયું. વિષય થોડો લંબાવીએ તો એટલો છે કે એ તો જ્ઞાન દશા થઈ ત્યારની વાત થઈ, મોક્ષના ઉપાય નહીં. પણ હવે અમારે શું કરવું? જ્યાં સુધી જ્ઞાન દશા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી, કે ત્યાં સુધી પણ એવા પ્રકારના પરિણામો થવા જોઈએ કે જેથી મિથ્યા શ્રદ્ધાની શક્તિ તૂટે, જેથી વિપરીત જ્ઞાનના વિપરીત અભિપ્રાયો મળતા જાય સાચી સમજણપૂર્વક, અને નિરસપણું ઉદય ભાવોમાં નિરસપણો, જેને જેવો ઉદય હોય તે. એના માટે કોઈ પર્ટિક્યુલર વાત નથી કે આને આમ જ કરવું જોઈએ. જેને જે પ્રકારનો પૂર્વ પ્રારબ્ધ કર્મનો ઉદય હોય ત્યાંથી એને નિરસતા આવવી જોઈએ, કેમ કે ત્યાંથી પાછા વળવું છે. જીવના પરિણામની દિશાનો જો વિચાર કરવામાં આવે તો બે જ દિશા છે, એક અંતર્મુખ અને એક બહિર્મુખ. સંક્ષેપમાં એ દ્રષ્ટિકોણથી એમ કહી શકાય કે વિચારી શકાય કે જ્યાં સુધી જીવે બહિર્મુખ પરિણામે જે કાંઈ કર્યું છે ત્યાં સુધી મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ અંતર્મુખી જીવના પરિણામ છે, દર્શનજ્ઞાન ચારિત્ર પુરુષાર્થ આદિના, અને બહિર્મુખ પરિણામથી તદ્દન દિશાથી ઉલટા છે. એની દિશા તદ્દન ઉલટી છે, એક બહિર્મુખ છે અને એક અંતર્મુખ છે. એટલે કૃપાળુદેવે 674માં એક વાત કરેલી, એના ઉપર ફરીને ધ્યાન ખેંચું છું, કે સત્પુરુષ પણ ક્યારે ઓળખાય ત્યારે એમણે ત્રણ શરત મૂકી. નહીં ઓળખવાના કારણો 416માં લીધા છે, પણ એ વિષય આપણે નથી. ઓળખાય ક્યારે? કે દ્રઢ મુમુક્ષુતા, મોક્ષ માટે જ એ જીવ પ્રયાસ કરે છે, અધૂરી દશા માટે. સમ્યક દર્શન એ ધ્યેય નથી, ધ્યેય મોક્ષ પર છે. એટલે સાધક દશા તો અધૂરી દશા છે. એ કોઈ અધૂરી દશા આદર્શના સ્થાને કદી ન હોય. એવો આદર્શ જ્યારે જીવને થાય છે ત્યારે એકમાત્ર મોક્ષને લીએ માટે એ પ્રયાસ કરે છે, એવો 254ની અંદર કૃપાળુદેવનું વચનામત છે કે તે જીવ માત્ર મોક્ષને માટે પ્રયાસ કરે છે. એક પછી એની ભૂમિકાનો બીજું, કે જે પરમ સત્સંગે કરીને પોતાને લાગુ પડતો એવો ઉપદેશ પ્રાપ્ત થયો હોય તેને અવધારણ કરવા, શબ્દ વાંચતો છે અવધારણ એટલે અમલીકરણ કરવું, એને એનું એક્ઝિક્યુશન કરવું, ટુ ટ્રાય ટુ એક્ઝિક્યુટ ધી ઉપદેશ, બોધને એક્ઝિક્યુટ કરવો, એટલી તૈયારી, એટલો ફોર્સ, એટલો સંવેગ જે જીવમાં હોય તેની વાત છે. નહીતર શું થાય છે કે બુદ્ધિબળથી ઉપદેશ તો સમજાય છે પણ એનું અમલીકરણ કરવાનું, અવધારણ કરવાનું બળ હોતું નથી. એટલે મુમુક્ષુ આના હાથ હેઠા પડે છે કે શું કરીએ, સમજાય તો છે પણ અમારો પુરુષાર્થ ઉપડતો નથી. જો એક વાત એવી છે કે સમજાય અને પુરુષાર્થ ન ઉપડે ત્યારે એમ સમજવું કે એ સમજણ ખરી સમજણ નથી, ખરી દેખાતી હોય તો તે ચોપડી મૂકવી. કેમ કે સમજણને અને પુરુષાર્થને કારણ કાર્ય સંબંધ છે. સમજણ કાર્ય છે અને પુરુષાર્થ, સમજણ કારણ છે અને પુરુષાર્થ એનું કાર્ય છે. થયા વિના રહી જ નહીં. તમે એમ કહો ખબર પડે ભાવ ઘટી ગયા, આપણી પાસે જે શેર હતા એ બધા ખલાસ થઈ ગયા, રૂપિયાના એકાની થઈ ગઈ છે, તો તમને એનો અમલ કરવાનું કાંઈ શીખવું પડે છે કે અરે રે આમ થઈ ગયું? સીધી એની અસર આવ્યા વિના રહીએ જ નહીં. સમજાય એની અસર આવ્યા વિના રહીએ નહીં તો જ સમજણ યથાર્થ છે. સાચી સમજણ ને યથાર્થ સમજણનો આ ફરક છે. સાચી સમજણ શબ્દ અનુસાર, ભાવાર્થ અનુસાર, મતાર્થ અનુસાર, નયાર્થ અનુસાર બરાબર લાગે, પણ એની અસર જો પોતાના આત્મા ઉપર ના આવતી હોય તો સમજવું કે એ બધા અર્થ છે તે અનર્થ છે, એટલે કે શાસ્ત્રીય અભિનિવેશનું કારણ થશે. પોતાના આત્મા ઉપર અસર આવે ત્યારે એ સમજણની યથાર્થતા છે અને એમાં પુરુષાર્થનો વેગ ઉત્પન્ન થયા વિના કાલે લીધું હતું અંગ્રેજીનો આમાં પ્રિન્સિપલ લીધો હતો આપણે સાયન્સનો, કે ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પ્રોડ્યુસ ધ વેલોસિટી, સંવેગને ઉત્પન્ન કરે. ખબર પડે કે મારે મોક્ષમાં જવું છે અને હું અહીંયા તળિયે બેઠો છું, હજી મારું કંઈ ઠેકાણું નથી મુમુક્ષુની ભૂમિકાનો, સંવેગ આવ્યા વિના રહીએ નહીં અને મોક્ષ માટે પ્રયાસ ચાલુ થઈ જ જાય. અને પાત્રતાના અનેક લક્ષણોમાં સમજે જે મુમુક્ષુ જીવ પોતાને લાગુ પડતી એની વાત સમજે અને એનો પ્રયોગ ચાલુ ન કરે તો પાત્રતાની ક્ષતિ છે. ત્યાં વર્તમાન પાત્રતા હોય તો એનો પ્રયોગ ચાલુ કર્યા વગર રહે નહીં, આવી એક વસ્તુસ્થિતિ છે. એટલે સમજણ યથાર્થ હોય એ જરૂરી છે. યથાર્થ સમજણમાં આ રીતે કાર્ય થાય, અમલીકરણ આવે, એ બીજો ગુણ છે મુમુક્ષુનો. અને ત્રીજો ગુણ અંતરાત્મ વૃત્તિ થયે, એટલા શબ્દો વાપર્યા છે. એ જીવને હવે ગમે એવા ભલે ઉચ્ચ કોટીનો મુમુક્ષુ હોય, પરિણામ બધા સારા હોય, મુમુક્ષુની ભૂમિકા યોગ્યના બધા પરિણામ હોય, તો પણ એને એમાં સંતોષ થતો નથી. સંતોષ થયો એટલે મરી ગયો સમજી ગયો, પર્યાય બુદ્ધિ દ્રઢ થઈ જાય, દર્શન મિથ્યા શ્રદ્ધા તીવ્ર થઈ જાય. હજી ઘણું બાકી છે એ મોક્ષનું લક્ષ્ય છે, એટલે એ વાત ખસતી નથી. લક્ષ્ય છે એ સ્મરણ વિસ્મરણનો વિષય નથી. જ્ઞાનમાં મતિ જ્ઞાનમાં જે સ્મરણ વિસ્મરણ થાય છે એ વાત જુદી છે, અને લક્ષ્યમાં વસ્તુ રહે છે એ વાત જુદી છે. લક્ષ્ય ખસે નહીં કોઈ દિવસ. કોને વેપારીને પૈસા કમાવાનું લક્ષ્ય ક્યારે ખસે? ઘરા ગામે ને એની પાછળ મોટો ઘરા ગામે બહુ ખર્ચો કરી નાખે ત્યારે પૈસા કમાવાનું લક્ષ્ય ઓછું થઈ જતું હશે? કાંઈ એકને એક દીકરાને રોજના 1000 રૂપિયા ન વાપરવામાં આવે, પણ સારો ઘરા ગયો હોય અને મોટી કમાણી કરી દેતો હોય તો 1000ના બદલે 2000 વાપરી નાખે એની પાછળ એક જ દિવસમાં. લક્ષ્ય વધ્યું છે, લક્ષ્ય ઘટ્યું નથી, એ ફરતું નથી. એટલે ક્યારે પણ સાધકને પોતાની વર્તમાન દશાનો વિકાસ થતો હોય તો પણ, ન વિકાસ થતો એની તો વાત ચર્ચા કરવા જેવી નથી, તો પણ એને કદી સંતોષ ન આવે. સંતોષ તો ન આવે, ઉલટાનો અસંતોષ ઉત્પન્ન થાય. મારે ઘણું બાકી છે, મારે ઘણું, અને તો જ પુરુષાર્થ ઉપડે નહીં તો ઉપડે નહીં. આ એક સિમ્પટમ છે પાત્રતા. અને તેથી એ જે અસંતોષ છે એને વર્તમાન વિકાસની બુદ્ધિ, પર્યાય બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ દર્શનમૂળ થવા નથી દેતો. કેમ કે જ્ઞાનીની ભૂમિકામાં તો સ્વરૂપનું અવલંબન છે, સ્વરૂપ લક્ષ્ય છે, સ્વરૂપ લક્ષ્યમાં છે. ભલે બહારમાં ઉદય પ્રમાણે કાર્યો કરતા હોય જે તે જ્ઞાની, પણ એના લક્ષ્યમાં શુદ્ધાત્મા છે, એનું અવલંબન છે. એટલે એની પાસે તો એક પરમાત્માનો આધાર છે, પણ મુમુક્ષુને શું? એને તો હજી પરમાત્મા જોયો નથી અને પ્રગટ્યો નથી. પર્યાય બુદ્ધિમાં ઊભો છે છતાં પર્યાય બુદ્ધિ ન થાય, અને પર્યાયમાં વિકાસ થાય છતાંય પર્યાય બુદ્ધિ ન થાય, એ કેવી રીતે બને? અને બે ગુણમાં તો દેખ્યું તો ફેરફાર દેખાય, કે જેમ જેમ શાસ્ત્રોનું અધ્યયન કરે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, તેમ તેમ જ્ઞાન વધતું દેખાય, અને જેમ જેમ ઉદાસીનતામાં આવે તેમ તેમ એને બહારમાં આચરણમાં પણ ફેરફાર થતો દેખાય. અને એને એમ લાગે કે જ્ઞાન પણ થયું અને ચારિત્ર પણ થયું, સંતોષ લીધો કે ગયો, એ વખતે દર્શનનો તીવ્ર કરે. જ્ઞાનીઓના ઉપદેશમાં મિથ્યાત્મ અને અનંતાનું મંદિર જે એક સાથે જાય છે એને મટાડવા માટેનો પ્રધાન ઉપદેશ શા માટે છે અને બીજો ઉપદેશની પ્રધાનતા નથી? ઉપદેશ તો બધા સારા છે, કોઈ ઉપદેશ ખરાબ નથી હોતો, પણ ઉપદેશનું એક વચન બધાને લાગુ ન પડે, જેની જે ભૂમિકા હોય એને લાગુ પડે. તેમ બધો ઉપદેશ એક વ્યક્તિને એક સાધકને લાગુ ન પડે, એમ ઉપદેશનો સ્તર મુમુક્ષુતાની પ્રથમ ભૂમિકાથી માંડીને મુનિ દશા સુધી ઉપદેશ ભગવાને આપ્યો છે. એટલે બધો ઉપદેશ એકને લાગુ પડે નહીં, એક વચન બધાને લાગુ પડે નહીં, કેમ કે ભિન્ન ભિન્ન યોગ્યતા છે. અને આ કારણે ઉપદેશનો વિસ્તાર છે આગમોની અંદર, જે ઉપદેશનો વિસ્તાર છે આ કારણ છે. મુમુક્ષુ આત્માઓએ મને શું લાગુ પડે છે, મારી યોગ્યતામાં અને અયોગ્યતામાં ક્યાં આનો સંબંધ પામે છે, આ વાત, આ ઉપદેશ, એટલો વિવેક વિચાર હોવો ઘટે છે, હોવો જરૂરી છે. જો એમ ન હોય તો એને પ્રયોજનભૂત, પરમ પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે, કે વર્તમાનમાં મને શું લાગુ પડે છે. પ્રયોજનભૂત તત્વો ઘણા છે અને પ્રયોજનભૂત વાતો પણ ઘણી છે, પણ હવે અત્યારે મારી યોગ્યતામાં કઈ વાતનું પ્રયોજન છે એ વાત ઉપર જો લક્ષ ન જાય સ્વાધ્યાય કાળે કે અભ્યાસ કાળે, તો એ આખી જિંદગી સ્વાધ્યાય કર્યા જ કરે, કદી સુધાર ન થાય, કેમ કે એને પોતાનું સ્વલક્ષી પ્રયોજનની ખબર નથી. એ રીતે મુમુક્ષુને આધાર છે મોક્ષ પદ જે પાંચમું છે એનો, કે એના લક્ષમાં પરિપૂર્ણ શુદ્ધ નિર્વાણ પદ છે, એનો ટાર્ગેટ છે. એ ટાર્ગેટને અનુલક્ષીને બધી પ્રવૃત્તિ કરવા માંગે છે, તેથી એની કોઈ પણ વિકાસ પામતી દશામાં એને અનંતમાં ભાગે જ બધું લાગે છે. અંગ પૂર્વનું જ્ઞાન કેટલું, 11 અંગ અને 14 પૂર્વ, 12મું અંગ છે, 12 અંગના 14 પૂર્વ છે. એ જ્ઞાન કેટલું, ગંધર્વદેવજીને જે ઉત્કૃષ્ટ જ્ઞાન છે કે કેવળ જ્ઞાન પાસે ને દિવ્ય ધ્વનિના જ્ઞાન પાસે અનંતમાં ભાગે. દિવ્ય ધ્વનિમાં જે કાંઈ પ્રતિપાદન આવ્યું તેના અનંતમાં ભાગે, અને દિવ્ય ધ્વનિમાં જેટલો જ્ઞાનનો વિસ્તાર આવ્યો પદાર્થમાં, વિજ્ઞાનનો અને કર્ણાનુયોગનો અને કર્ણાનુયોગનો અને કથાનુયોગનો, એનાથી કેવળ જ્ઞાન અનંત ગુણું છે. અને કેવળ જ્ઞાનની એક પર્યાયથી સર્વજ્ઞ શક્તિ અનંત ગુણી છે, જે મૂળ શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેને સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એ જે સ્વરૂપ સમજવાનું છે એ સ્વરૂપની મહાનતા જ્યાં સુધી લક્ષ્યગોચર ન થાય ત્યાં સુધી બીજે ક્યાંય પણ ઝૂકી જાય પૂરેપૂરો, તો સ્વરૂપને પહોંચવામાં એને અટકવાનું સાધન થાય. એટલા માટે પૂર્ણતાનું લક્ષ્ય મોક્ષ પદને મુમુક્ષુની ભૂમિકામાં સ્થાપ્યું છે કૃપાળુદેવે, અને એને લઈને દર્શનમાં પણ એટલે મિથ્યા શ્રદ્ધા પણ હાનિ પામે છે, જ્ઞાનમાં પણ નિર્મળતા આવે છે, ભૂમિકાને યોગ્ય, જે તે ભૂમિકાને યોગ્ય અને તે તે ભૂમિકાને યોગ્ય ઉદયભાવમાં નિરસતા આવે છે. આમ દર્શન જ્ઞાન ચારિત્રના ત્રણેય ગુણોમાં જે ફેરફાર ચાલુ થાય છે તે વર્ધમાન થઈને પછી મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે, ત્યારે આખી જાત બદલાઈ જાય છે, મિથ્યામાંથી સમ્યક થાય છે. મિથ્યા અને સમ્યક એ તો પરિણામોની જાતિ છે, અલ્પત્વ અને બહુત્વ એ તો પરિણામોની ગતિ છે, અને પરિણામોમાં જે રસ છે એ પરિણામની શક્તિ છે, અને એની સત્તા સ્વદ્રેવ પ્રમાણ હોય છે, સદેહ પ્રમાણ અથવા સ્વદ્રેવ પ્રમાણ હોય છે. આમ એક પરિણામને ચાર પડખેથી બરાબર યથાર્થપણે અંદરમાં સમજવામાં આવે, ચાલતા પરિણામને, શાસ્ત્રથી ખાલી સમજી લેવું નહીં, અંદરમાં ચાલતા પરિણામને સમજવામાં આવે તો ક્યાંય જીવ ભૂલ ન થાય, ભૂલે નહીં, જીવ ભૂલે નહીં, મુમુક્ષુ જીવ પણ ભૂલે નહીં. એટલા માટે જ્ઞાનીઓએ નિષ્કારણ કરુણાથી અનેકવિધ પ્રકારે ઉપદેશ આપ્યો છે. પ્રત્યેક મુમુક્ષુએ પોતાને લાગુ પડતો એવો પોતાને યોગ્ય હોય એની વાત ગ્રહણ કરવી, એનો અમલ કરવો, અને બહિરાત્મ વૃત્તિ છૂટીને અંતરાત્મ વૃત્તિ થાય એવી અભિલાષા રાખવી, અને એ અભિલાષાપૂર્વક અંતરખોજ કરવી. અંતરખોજ કરવી એટલું જ નહીં, જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ સમાગમ હોય ત્યારે એમની જ જે અંતરાત્મ વૃત્તિ છે એને સમજવા માટેની જિજ્ઞાસા, અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન કરવી, તો જ્ઞાની ઓળખાશે. 254માં એ કહ્યું કે તીવ્ર જિજ્ઞાસા રાખવાથી જ્ઞાની કેમ ઓળખાય, કે તીવ્ર જિજ્ઞાસા ઓળખવાની હોય તો ઓળખાય, પણ તીવ્ર જિજ્ઞાસામાં આ ત્રણ વાત સાથે લેવી. 274 પ્રમાણે એ પ્રમાણે કોઈ પણ મોક્ષો આગળ વધે તો એને જ્ઞાની પુરુષને ઓળખવાથી તેમના વચનની પ્રતીતિ, તેમની આજ્ઞા રુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ પ્રાપ્ત થાય. એ જ્ઞાનીને ઓળખાણથી થયેલા પ્રાપ્ત ગુણોનું વર્ણન 751માં કૃપાળુ દેવે પ્રથમ સંકિતના નામે કર્યું છે. સંકિત પહેલું, સંકિત નંબર 1, એટલે કે પરમાર્થ સંકિતનું અનુસંધાન અહીંથી છે, બાકી બીજી ક્રિયાઓથી નહીં લેતા તમે. એ પરમાર્થ સંકિત, બીજું સંકિત ને ત્રીજું સંકિત કહીને શોર્ટકટ કર્યો છે સમ્યક દર્શનનો કૃપાળુ દેવે, કે જ્ઞાની પુરુષને જ્યારે ઓળખે છે ત્યારે એ જીવને એમાં પરમેશ્વર બુદ્ધિ એટલા માટે આવે છે. બહુ લોજિક છે એની પાછળ સીધું સાદું, કે અરે આ કાળમાં તીર્થંકરોનો તો કાળ ચાલ્યો ગયો, 2500 વર્ષ થઈ ગયા, નિગ્રંથ મુનિઓ સાચા મુનિઓ દ્રષ્ટિગોચર થવા મુશ્કેલ છે. ટોડરમલજી સાહેબ લખે છે, અમારા સંપ્રદાયમાં, એ મૂળ દિગંબર હતા, છેલ્લા 5-6 સેંકડાથી કોઈ ભાવલિંગી મુનિ જોવામાં આવતા, અને હવે એક ત્રણ છે તરવાના સાધન, સજીવન મૂર્તિમાં ત્રણ વ્યક્તિ છે આપણી પાસે, એક સત્પુરુષ, એક નિગ્રંથ ગુરુ અને એક સર્વજ્ઞ પરમાત્મા કેવળ જ્ઞાની. બેનો કોઈ પત્તો લાગે એવી વાત મુશ્કેલ છે, અને જે સત્પુરુષને એને ઓળખે ત્યાં ઉપરના ગુણસ્થાનને ઓળખવાની વાત તો વિચારવા જેવી પણ નથી, કેમ કે બહુ સૂક્ષ્મ સ્વભાવ ત્યાં પ્રગટ્યો છે. કેવળીને તો શુક્લ ધ્યાન વર્તે છે, એનો વિચાર કરવો પણ મુમુક્ષુને અઘરો પડે એવી વાત છે. પણ જો સત્પુરુષને ઓળખે તો એને સ્પષ્ટ અનુભવ થાય છે, ભાસે છે કે હવે આ પુરુષથી મારો સંસારનો અભાવ થઈ જવાનો. સ્વચ્છંદ મતાગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું ભગવાને કારણ ગણી પ્રત્યક્ષ. સમકિતનું એ પ્રત્યક્ષ કારણ એટલે એને પરમેશ્વર બુદ્ધિ આવે છે કે જે પરમેશ્વર જે મને લાભ કરી દેવાના હતા એ લાભ મને આ સત્પુરુષ કરી દે તો મારા માટે તો પરમેશ્વર કરતા સત્પુરુષ વધારે મહિમા કરું તો કાંઈ ખોટું નથી. 213માં લીધું છે કૃપાળુ દેવે કે હે સર્વજ્ઞ પરમાત્મા, હે પરમાત્મા, તો ખોટું નહીં લગાડતો, તારા કરતા સત્પુરુષને હું વધારે ભક્તિ કરું તો શું, કેમ કે તારા કરતા સરળ છે, પૂછે તારે જવાબ દે છે, સર્વજ્ઞ પૂછે ત્યારે જવાબ ન દે તો દિવ્ય ધ્વનિમાં આવે એ લઈ લેવાનું, અનિચ્છા એ વાણી નીકળી. સીધી વાતચીતનો પ્રસંગ નથી, સમવસરણથી ગંધકુટીમાં 500 ધ્વનિ સૂચે બિરાજે છે, સભા નીચે છે. અહીંયા તો સત્પુરુષ છે, નિષ્કારણ કરુણાશીલ છે, જીવની મૂંઝવણને દુઃખ સમજે છે અને એને પોતાનું કામ થોડું અધૂરું મૂકીને, અધૂર કેમ કે એટલો તો બાહ્ય ઉપયોગ જાય છે ને, જો પોતાની સાધનાથી બહાર નીકળીને પણ એને કહે કે જો ભાઈ આમ છે, રસ્તો તો આમ છે, અમને પણ કોઈ ગુરુ એવા મળ્યા તા રસ્તો બતાવનાર, એટલે એ કરુણા આવે છે. એ રીતે સત્પુરુષ છે એ પરમેશ્વર તુલ્ય પરપ્રમની બુદ્ધિ જે થાય છે, પરમેશ્વર બુદ્ધિ થાય છે, એની પાછળ સજ્જડ કારણ છે. અને વ્યવહારમાં પણ દુનિયાના કરોડપતિઓને અબજોપતિ ગમે એટલા હોય પણ કોઈ લખપતિ આપણને પૂરી દરિદ્રતામાંથી મદદ કરીને આપણને કરોડપતિ અબજપતિ બનાવી દીધા હોય તો એ લખપતિ વધારે કે દુનિયાના કરોડપતિ અબજપતિ વધારે કહેવા જોઈએ? કે મારા માટે તો એ જ દુનિયાનો અબજપતિ છે. એમ જે પ્રત્યક્ષ ઉપકારી થાય છે એવા જે સજીવન મૂર્તિ કોઈ પણ હોય એની મહિમા વધારે આવે છે. એનું કારણ યથાર્થ છે અને સબળ કારણ છે, એમ જ હોઈ શકે, સ્વાભાવિકપણે એમ જ હોઈ શકે, કે કુદરતી પરિણામ છે, તેથી એમાં કોઈ તર્ક કરવા જેવો નથી. એ રીતે મુમુક્ષુ જીવ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામમાં વિપરીતતા ઘટાડતો ઘટાડતો સરવાળે વિપરીતતા મટાડે છે, અને અવિપરીત દશામાં આવે ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને પોતાની સાધકપણોમાં વર્ધમાન કરીને ઉપરના ગુણ સ્થાનોથી નિર્વાણ પદને બહુ અલ્પ સમયમાં નિયમથી પામે છે. સાધક દશાનો કાળ પડે નહીં તો અસંખ્ય સમયથી વધારે નથી લીધો, અનંતકાળ નથી લીધો, સાધક દશાનો મર્યાદિત કાળ લીધો છે, અસંખ્ય સમય આગમોની અંદર એ વાત છે. એટલે એકવાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા, આપણે પ્રધાનતાથી સમ્યક દર્શન થયું એમ કહીએ છીએ. કૃપાળુ દેવે વાચા આપી કે જો ભાઈ એકવાર મને અંગીકાર કરીશ ને તો ખેંચીને મોક્ષમાં લઈ જઈશ, ધસડીને લઈ જઈશ, કેમ કે એ અનિવાર્ય પરિસ્થિતિ છે. અને એનો જે પ્રોસેસ છે એમાં જ આપણો અનંતકાળ ગયો છે. ભૂલા પીડ્યા છે માટે મુમુક્ષુતા તો ઘણીવાર આપણે મુમુક્ષુતાને યોગ્ય પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિ કાર્યો કર્યા હોય, વ્રતાદિ પાયા હોય, તો પણ નાની ના માર્ગે ન અનુસર્યા હોય અને ભૂલમાં રહી ગયા હોય, તો એ રીતે ભૂલ કરતાં કરતાં અનંતકાળ ગયો છે, એ ભૂલનું પુનરાવર્તન ન થાય એટલું આપણે સ્વાધ્યાયમાં આવીને વિશેષપણે વિચારવાનું છે. પત્રનો બાકીનો અંશ બપોરની બેઠકમાં ચાલુ કરશું.